પ્રણામ. આજે તારીખ 7/12/2018 રોજ વિસ્તારના સૌજન્યથી ગુજરાત સમાચારમાંથી સમાચાર વાંચી સંભળાવવામાં આવશે. આજના સમાચાર ઉષાબેન, લતાબેન તથા શાંતાબેન વાંચી સંભળાવશે. તમારે કાંઈ વિગત જોઈતી હોય, કોઈ સંપર્ક સાંધવો હોય તો તેઓનો ફોન નંબર છે 0116249889. આક્ષેપોની જડી સત્ય શું? હરિભાઈએ લાંચ લીધી, અજીત દોવલે તપાસ રોકી. નવી દિલ્હી. ભારત સરકાર ટોચની તપાસની સંસ્થા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના વડા આલોક વર્મા અને સ્પેસ ડિરેક્ટર રાકેશ આસ્થાના વચ્ચે ચાલતા કજિયા કંકાસે હવે રાજકીય વળાંક લીધો છે. સીબીઆઈની એન્ટી કરપ્શન યુનિટના ડીઆઈજી મનીષકુમાર સિંહાએ લેખિત આક્ષેપ કર્યો છે કે મોદી સરકારના પ્રધાન અને ગુજરાતના વરિષ્ઠ નેતા બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીએ માસના નિકાસકાર મોઇન કુરીશે પાસેથી લાંચ લીધી હતી. એટલું જ નહીં, આસ્થાના સામેના ભ્રષ્ટાચારના આક્ષેપોની તમાસ ખોરંભે પાડવા હરિભાઈ ઉપરાંત નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત દોવલ અને ચીફ વિજિલન્સ કમિશનર સીવીસી કેવી ચૌધરીએ હસ્તક્ષેપનો પ્રયાસ કર્યો હતો. ડીઆઈજી સિંહા સોમવારે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા અને તેમનો ટ્રાન્સફર ઓર્ડર રદ કરવાની માંગ સાથે પિટિશન કરી હતી. 35 પાનાની પિટિશનમાં સિંહાએ આક્ષેપ કર્યો છે કે નીરવ મોદી અને રાકેશ આસ્થાના સામેની તપાસને અટકાવવા મારી નાગપુર ટ્રાન્સફર કરાઈ છે. આસ્થાના સામેના ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ કરવા રચાયેલી ટીમમાં સિંહા પણ હતા. સિંહાએ તેમની અરજી પર વર્માની અરજીની સાથે તાકીદે સુનાવણી હાથ ધરવા અને આસ્થાના સામેની એફઆઈઆરની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસની માંગ કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે અરજી પર તાકીદે સુનાવણીનો ઇનકાર કર્યો હતો. સિંહાએ પિટિશનમાં આક્ષેપ કર્યો છે કે જે વિસલ બ્લોઅર સાના સતીશબાબુના નિવેદનના આધારે રાકેશ આસ્થાના સામે ફરિયાદ થઈ છે, તે સાનાએ એવો દાવો કરેલો કે તેણે આ કેસ રફે દફે કરવા કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરીને કરોડો રૂપિયાની લાંચ આપેલી છે. 24 ઓક્ટોબરે મધરાત્રે થયેલી પોતાની ટ્રાન્સફરને આપ ખુદ અને બધી રાદાપૂર્ણ ગણાવતા સિંહાએ આક્ષેપ કર્યો છે કે તેમની પાસે જે તપાસ હતી તેમાં કેટલાક ઉચ્ચ સ્થાને બેઠેલા વગદાર લોકો વિરુદ્ધ ચોંકાવનારા પુરાવા મળી શકે તેમ હતા. આથી તેનો ભોગ લેવાના આશયે બદલી કરાઈ છે. સિંહાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દોવલ કોલસા અને ખાણ રાજ્યપ્રધાન હરિભાઈ ચૌધરી, સીવીસી કે વી ચૌધરી, કાયદા સચિવ સુરેશ ચંદ્રા, કેબિનેટ સેક્રેટરી પી કે સિંહા સહિતના મહાનુભાવો સામે અત્યંત ચોંકાવનારા અને સ્ફોટક આક્ષેપો કર્યા છે. મોદી સરકારના પ્રધાન અને ગુજરાતના નેતા બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીએ માસના નિકાસકાર મોઇન કુરેશી પાસેથી લાંચ લીધી હોવાનો ગંભીર આરોપ મુકાતા કેસમાં નવો વળાંક આવ્યો છે.
ફાર્માસિસ્ટ મિતેશ પટેલ પર પત્ની જીસિકાનો ગળો દબાવી હત્યાનો આરોપ. લંડન. પોતાના બોયફ્રેન્ડ સાથે નવું જીવન વિતાવી શકાય તે માટે 37 વર્ષના ફાર્માસિસ્ટ મિતેશ પટેલે તેની 34 વર્ષીય પત્ની જેસિકા પટેલને પ્લાસ્ટિક શોપિંગ ટેસ્કો બેગથી ગળું દબાવીને રૂંધી નાખી હોવાનો આરોપ ટીસાઇડ્સ ક્રાઉન કોર્ટની જ્યુરી સમક્ષ મુકાયો છે. દંપતીના મિડલ્સબરોમાં ઘરમાં જે મે મહિનામાં જેસિકા પટેલ મૃત હાલતમાં મળી આવ્યા હતા. મિતેશ પટેલે તેના પરના ખૂનના આરોપ નકાર્યા છે. બીજી તરફ પ્રોસિક્યુશનને આક્ષેપ લગાવ્યા હતો કે આ મૃત્યુથી તેઓ 2 મિલિયન પાઉન્ડનું લાઈફ ઇન્સ્યોરન્સ પેમેન્ટ મેળવી શકે તે માટે હત્યા કરાઈ હતી. ટ્રાયલ હજુ ચાલી રહી છે. જેસિકા પટેલના પિતા અને બહેનોએ કોર્ટને જણાવ્યું હતું કે મિતેશ સાથે મુલાકાત થઈ ત્યારે તે અમને ગળે વળગી ગયો હતો. પ્રોસિક્યુશનનો આક્ષેપ છે કે મિતેશ પટેલે પત્નીની હત્યા કર્યા પછી ઘરમાં ચોરી થયાનું તરત કટ ઊભું કર્યું હતું. જુબાની આપતા મિત્તલ પટેલે હત્યા પછી મિતેશ સાથે મુલાકાત થયાનું જણાવ્યું હતું, જ્યારે પોલીસ તેને સાક્ષી તરીકે જ ગણી રહી હતી. તેણે મિત્તલને કહ્યું હતું કે જો મને કદી હત્યારો મળી જશે તો તેનું ખૂન કરી નાખીશ. આ પછી તેણે પરિવારજનોને વળગી હત્યાની રાત્રે શું થયું હતું તેના વિશે જણાવ્યું હતું. અગાઉ કોર્ટને જણાવ્યા હતું કે મિસ્ટર પટેલ ડેટિંગ એપ મારફત મળેલા પુરુષોના કારણે પોતાની પત્ની સાથે છેતરપિંડી કરતો હતો અને પોતાના પુરુષ પ્રેમી સાથે ઓસ્ટ્રેલિયામાં નવું જીવન શરૂ કરવા ઈચ્છતો હતો. પટેલ પાસે હત્યા કરાવવાના ઘણા કારણ હેતુ હતા. પ્રોસિક્યુશન ધારાશાસ્ત્રી નિકોલસ એમ્બેલ ક્યુસીએ જણાવ્યું હતું કે આરોપીએ દાવો કર્યો હતો કે તેઓ ઘેર આવ્યો ત્યારે તેમના મકાનમાં ચોરી થયેલી હતી, તેમજ તેની પત્નીના હાથ કડક ટેપથી બંધાયેલા હતા. જો કે મિસ્ટર કેમ્બેલે કહ્યું હતું કે ઘૂસણખોરની વાર્તા જૂઠી હતી અને મિસ્ટર પટેલે જ હત્યા કર્યા પછી ટેપ લગાવી હતી. ખોટી એલિબી ઊભી કરવા અને ઘરની બહાર જતો રહ્યો હતો અને ઘરનો માલ સામાન વેરણ છેરણ કરી નાખી હત્યાનું ચિત્ર ઊભું કર્યું હતું. કીથ વાઝે લાપતા પરેશ પટેલને તત્કાળ શોધવા લોકોની મદદ માંગી. લંડન. શનિવાર 10 નવેમ્બરથી રેન્ડલ રોડ પરના પોતાના નિવાસેથી રાત્રિના 9 વાગ્યા પછી લાપતા થયેલા પરેશ પટેલના પરિવારની યાતના તરફ ધ્યાન ખેંચવા લેસ્ટરમાં બેલગ્રે વિસ્તારમાં આયોજિત પદયાત્રામાં લેસ્ટર ઇસ્ટના સાંસદ કીથવાસ 300 લોકો સાથે જોડાયા હતા. આ પછીની બેઠકમાં કીથવાસે સ્થાનિક કોમ્યુનિટીના તમામ સભ્યોને પરેશ પટેલને શોધવાનો પ્રયાસ અને મદદ કરવા અપીલ કરી હતી. પરેશ પટેલ 10 ડિસેમ્બરે લાપતા થયા પછી જોવામાં આવ્યા નથી. કીથવાસે જણાવ્યું હતું કે પરેશ પટેલના લાપતા થવાથી તેમના પરિવારના સભ્યો ચિંતિત છે. પરેશ પટેલ ઘણા સારા પતિ પુત્ર અને પિતા હતા અને તેઓ ક્યાં હશે તેના વિશે દરેકને ચિંતા છે. પરિવાર પરેશને શોધવામાં પ્રયાસ કરી રહેલ લેસ્ટરના ચીફ કોન્સ્ટેબલ સિમોલ કોલ અને તેમની ટીમનો ખાસ આભારી છે. તમામ રીતે તપાસ હાથ ધરાવવામાં આવી છે, પરંતુ કોમ્યુનિટીના લોકો જાતે લાપતા પરેશને શોધવાના પ્રયાસમાં આગળ આવે તે જરૂરી છે અને આશા છે કે પરેશને શોધવાના પ્રયાસમાં દરેક પોતાનાથી બનતું તમામ કરી છૂટશે. જો તમારી પાસે કોઈ પણ જાતની માહિતી હોય તો મહેરબાની કરીને પોલીસનો સંપર્ક કરશો.
થેરેસાના બ્રેક્ઝિટ ડ્રાફ્ટને બહાલી, 4 મિનિસ્ટરના રાજીનામા. લંડન. કેબિનેટ મિનિસ્ટરોએ 5 કલાકની લંબી ચર્ચાના અંતે થેરેસા મેની બ્રસેલ્સ સાથેની સમજૂતીના ડ્રાફ્ટને બહાલી આપતા વડાપ્રધાન સાથે પ્રથમ અવરોધ દૂર થયો હતો. જોકે હવે પાર્લામેન્ટમાં તેને પસાર કરાવવાની મોટો અવરોધ પસાર કરવાની બાકી રહી છે. ટોરી પાર્ટીના સાથી પક્ષ DUP તેમજ લેબર પાર્ટીએ સંસદમાં બ્રેક્ઝિટ ડ્રાફ્ટ વિરુદ્ધ મતદાન કરવાની જાહેરાત પણ કરી દીધી છે. ડિસેમ્બરની શરૂઆતમાં પાર્લામેન્ટમાં મતદાન થઈ શકે છે. EU છોડવાના હિમાયતી ટોરી સાંસદો તેમજ EUમાં રહેવા તરફી કેટલાક સાંસદો પણ UKને બ્રસેલ્સની દયા પર નિર્ભર બનાવવાની આક્ષેપ લગાવી રહ્યા છે. બ્રેક્ઝિટ સેક્રેટરી ડોમિનિક રાબ નોર્ધન આયર્લેન્ડ માટેના મિનિસ્ટર શેલેસા વારા, વર્ક એન્ડ પેન્શનના સેક્રેટરી એસ્થર મેકવે તેમજ જુનિયર બ્રેક્ઝિટ મિનિસ્ટર સુએલા બ્રેવરમાને સમજૂતી ડ્રાફ્ટના વિરોધમાં સરકારમાંથી રાજીનામા આપી દીધા હતા. માઇકલ ગોકિસ, ક્રિસ ગિલિંગ અને એઇડ સેક્રેટરી પેની મોરડાઉન્ટના રાજીનામાની પણ ભારે અટકળો ચાલી રહી છે. બીજી તરફ થેરેસા સામે વિરોધ વધી રહ્યો છે અને તેમને અવિશ્વાસના મત થકી હોદ્દા પરથી દૂર કરવા બળવાની યોજનાઓ ઘડાઈ રહી છે. થેરેસામેએ પત્રકાર પરિષદમાં તેમના બ્રેક્ઝિટ સોદાને રાષ્ટ્રીય હિતમાં ગણાવવા સાથે વિરોધીઓનો જોરદાર લડત આપવાની નિર્ધાર વ્યક્ત કર્યો હતો. NHSમાં 3,500 સ્ટાફની અછત થશે, નિષ્ણાતોની ચેતવણી. લંડન. આંતરરાષ્ટ્રીય ધોરણોને ધ્યાનમાં લેવાય તો UKમાં ડોક્ટર્સ અને નર્સિસ સહિત સ્ટાફની સંખ્યા ઘણી ઓછી છે. NHSમાં કર્મચારીઓની કટોકટી એટલી ખરાબ છે કે 2030 સુધીમાં તેને ચાવીરૂપ 350,000 કર્મચારીની અછતનો સામનો કરવાનો થશે તેવી ચેતવણી 3 અગ્રણી હેલ્થ થિંક ટેન્કના નિષ્ણાતોએ આપી છે. અછતના પરિણામે દર્દીઓએ સારવાર માટે લાંબી રાહ જોવી પડશે, સારસંભાળની ગુણવત્તાને ફટકો પડશે. કિંગ્સ ફંડ નફિલ્ડ ટ્રસ્ટ એન્ડ હેલ્થ ફાઉન્ડેશન અનુસાર અત્યારે પણ ઇંગ્લેન્ડમાં 10,000 ડોક્ટર અને 40,000 નર્સિસ સહિત 100,000 વધુ સ્ટાફની અછત છે. જો નવા સ્ટાફની ભરતી અને તાલીમ પર ધ્યાન નહીં અપાય તો આગામી દાયકામાં હેલ્થકેર માટે જરૂરી વર્કર્સ મળશે નહીં. 2020 સુધીમાં જ આવશ્યક સ્ટાફ અને પ્રાપ્ય સંખ્યાની ખાઈ 250,000 નજીક પહોંચી જશે, જે 2030 સુધીમાં 350,000 વધી જશે. એનએચએસમાં આશરે 1.2 બિલિયન લોકોને રોજગારી અપાય છે. જોકે ખાઈ 250,000 નજીક પહોંચવાનો અર્થ એ છે કે એનએચએસની 6 જગ્યામાંથી એક ખાલી છે. યુકેમાં દર 365 વ્યક્તિએ એક ડૉક્ટર છે, જેની સરખામણીએ અન્ય વિકસિત દેશોમાં દર 227 વ્યક્તિએ એક ડૉક્ટર છે. ડિમેન્શિયા વિશે ગળાના સ્કેનથી જાણી શકાશે. વ્યક્તિમાં 10 વર્ષ પછી ડિમેન્શિયાના લક્ષણો જોવા મળશે કે નહીં તે હવે ગળાના માત્ર 5 મિનિટના સ્કેનથી જાણી શકાશે. સંશોધકોને આશા છે કે સામાન્ય રીતે અડધે વ્યક્તિઓને આ રોગ થતો હોય છે, તેમના માટે આ રૂટીન સ્ક્રીનિંગ હશે. યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના વૈજ્ઞાનિકોના નેતૃત્વ હેઠળ થયેલા આ અભ્યાસના મગજ સુધી જતી નસોની તાકાતનું પણ નિરીક્ષણ કરાયું હતું.
શાહી પરિવારમાં પ્રિન્સ હેરી સૌથી વધુ લોકપ્રિય, ક્વીન બીજા સ્થાને. લંડન. બ્રિટિશ શાહી પરિવારમાં પ્રિન્સ હેરી સૌથી વધુ લોકપ્રિયતા ધરાવે છે. યુગોવ દ્વારા કરાયેલી મોજણીમાં પ્રિન્સ હેરી પછી 74% સાથે મહારાણી દ્વિતીય ક્રમે છે. ત્રીજા અને ચોથા સ્થાને પ્રિન્સ વિલિયમ અને તેમની પત્ની કેથરાઇન, ડચેસ ઓફ કેમ્બ્રિજ છે. પ્રિન્સ ફિલિપ, ડ્યુક ઓફ એડિનબરા, 5મા ક્રમે છે, જ્યારે પ્રિન્સ હેરીના પત્ની મેગન, ડચેસ ઓફ સસેક્સનો ક્રમ 6ઠો આવ્યો છે. જોકે ભાવિ રાજા અને 70મી વર્ષગાંઠ ઉજવનારા પ્રિન્સ ચાર્લ્સે 48% મત સાથે તેમના પિતા, પુત્રો અને પુત્રવધુઓથી પાછળ 7મા ક્રમે છે. યુગોવ દ્વારા નવા પોલમાં રાજગાદીના 6ઠા ક્રમના વારસદાર પ્રિન્સ હેરી 77% મત સાથે સૌથી વધુ લોકપ્રિય શાહી નબીરા છે. મહારાણી ક્વીન એલિઝાબેથ 74% અને પ્રિન્સ વિલિયમ 73% સાથે વિશેષ તફાવત નથી. બ્રિટિશરો પ્રિન્સ હેરીને રમૂજી, નિખાલસ, આનંદી અને આદરને પાત્ર વ્યક્તિ ગણે છે. લોકપ્રિયતા મતદાન 15 અને ઓક્ટોબર 31, 2018ના ગાળામાં હાથ ધરાયું હતું, જેમાં આશરે 3,700 લોકોએ ભાગ લીધો હતો. મતદાનમાં ડ્યુક ઓફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલિયમને 73%, કેથરાઇન ડચેસ ઓફ કેમ્બ્રિજને 64%, રાજકાજથી નિવૃત્ત થયેલા પ્રિન્સ ફિલિપ, ડ્યુક ઓફ એડિનબરાને 56%, પ્રિન્સ હેરીના સગર્ભા પત્ની અને યુએસ અભિનેત્રી મેગન, ડચેસ ઓફ સસેક્સ 55%, પ્રિન્સ ઓફ વેલ્સ 48% પ્રાપ્ત થયા છે અને ડચેસ ઓફ કોર્નવોલ કેમિલા 29% સાથે 10મા ક્રમે આવ્યા છે. પ્રિન્સેસ એન 8મા, ઝારા ફિલિપ્સ 9મા, સોફી કાઉન્ટેસ ઓફ વેસેક્સ 11મા, પ્રિન્સ એડવર્ડ અર્લ ઓફ વેસેક્સ 12મા, પ્રિન્સેસ બીટ્રીસ ઓફ યોર્ક 13મા, પ્રિન્સેસ યુજીન ઓફ યોર્ક 14મા અને પ્રિન્સ એન્ડ્રુ, ડ્યુક ઓફ યોર્ક 15મા ક્રમે છે. વીમાના ખોટા ક્લેમ કરનારી ગેંગને જેલ. લંડન. વીમાના ખોટા ક્લેમ કરીને લગભગ 1 મિલિયન પાઉન્ડ મેળવનારી 5 લોકોની ગેંગને 14 વર્ષની જેલની સજા કરાઈ હતી. તેમણે પાણીની મેઇન લાઇનમાં ભંગાણને લીધે રેસ્ટોરન્ટમાં પાણી ભરાઈ જતા ભારે નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું. 2012 અને 2016 વચ્ચે તેમણે દેશમાં લીઝ પર લીધેલી કોમર્શિયલ પ્રોપર્ટી માટે કુલ 944,206 પાઉન્ડના 15 ખોટા ક્લેમ કર્યા હતા અને તેમાં તેઓ સફળ રહ્યા હતા. પાણીના પાઇપોમાં તોડફોડ કરીને તેઓ 1,000 પાઉન્ડના ક્લેમ એમ કહીને કરતા કે પાણી ભરાઈ જવાથી બિઝનેસ બંધ રાખવાને લીધે આવકમાં નુકસાન ગયું હતું, પરંતુ હકીકતે તો તેમની કોઈ પ્રોપર્ટીમાં કામકાજ થયું જ ન હતું. તેમણે લિંકનશાયરમાં તેમનો એક બાર ચાલુ હોવાનો દાવો કર્યો હતો, જોકે તેને આલ્કોહોલનું લાયસન્સ ન હતું અને ક્લેમના સમયે તે કાર્યરત ન હોવાનું તપાસકારોને જણાતા તેઓ ઝડપાઈ ગયા હતા. લંડનના રાશિક ભટ્ટી, રેમોન કર્ટી, નીરોને હ્યુજીસ અને ટાર્કિન ઓર્ગિલને છેતરપિંડી અને મની લોન્ડરિંગમાં ગુનેગાર ઠરતા તેમને કુલ 14 વર્ષની જેલ થઈ હતી. 30 વર્ષીય જુરેલ હેલ્સને 2 વર્ષ માટે સસ્પેન્ડેડ 20 મહિનાની સજા થઈ હતી. ડાયાબિટીસના દર્દીઓને પીડાદાયક ટેસ્ટમાંથી મુક્તિ. આંગળીમાં પંચર પાડીને લોહી લઈને કરાતા પીડાદાયક ટેસ્ટમાંથી હવે ડાયાબિટીસના હજારો દર્દીઓને મુક્તિ મળશે. હવેથી સુગર લેવલ ચેક કરવા માટેનો ટેસ્ટ વડાપ્રધાન થેરેસા મે જે મોનિટરનો ઉપયોગ કરે છે તેવા મોનિટરથી કરાશે. NHS તેમને આ સુવિધા પૂરી પાડશે. ફ્રી સ્ટાઇલ લિબર મોનિટરમાં 2 પાઉન્ડના સિક્કાની સાઇઝના સેન્સરનો ઉપયોગ થાય છે. દર્દીના હાથના ઉપરના ભાગે રખાતા આ સેન્સર દ્વારા તેની સાથે જોડેલા સ્માર્ટફોન પર સુગર લેવલ જોઈ શકાય છે. હડર્સફિલ્ડ ગ્રુમિંગ ગેંગના 4 લોકોને જેલ. હડર્સફિલ્ડમાં ટીનેજ ગર્લ્સનું જાતીય શોષણ અને ગ્રુમિંગ કરનારી 20 લોકોની ગેંગના 4ને 17 વર્ષ સુધીની જેલની સજા ફરમાવાઈ હતી. આસિફ બશીર, મોહમ્મદ અકરમ, નિઝાર અહેમદ અને મોહમ્મદ ઇમરાન ઇબ્રાર છોકરીઓનું જાતીય શોષણ કરતા પહેલા તેમને ડ્રગ્સ અને શરાબ પીવડાવતા હતા. લીડ્સ ક્રાઉન કોર્ટના જજે સજા સંભળાવતા તેમને જણાવ્યું હતું કે આ શોષણ સમજૂતીના ભંગ સમાન હતું. 3 છોકરીઓ પર 2004 થી 2010 વચ્ચે શ્રેણીબદ્ધ દુરાચાર અને શોષણના 10 ગુનામાં તેમને દોષિત ઠેરવાયા હતા. સ્કૂલોને ટોયલેટ રોલની રકમ ચૂકવતા વાલીઓ. લગભગ 1/3 ભાગના પેરેન્ટ્સ લેવેટરી પેપર જેવી પાયાની વસ્તુ તેમજ સ્પોર્ટ્સ ડે જેવા કાર્યક્રમોમાં પ્રવેશ માટે પોતાના બાળકોની સ્કૂલને દર મહિને લગભગ 30 પાઉન્ડ જેટલી રકમ ચૂકવે છે. સર્વેમાં જણાવ્યા મુજબ આ વર્ષે સરકારી સ્કૂલોમાં વાલીઓ દ્વારા વોલન્ટરી ડોનેશનમાં 25% વધારો થયો હતો.
પ્રિન્સ ચાર્લ્સની 27મી વર્ષગાંઠ ઉજવાય. ક્વીને સમર્પિત વારસદાર કઈ બિરદાવ્યા. લંડન, યુનાઇટેડ કિંગડમના 22 રાજવી પ્રિન્સ ઓફ વેલ્સ ચાર્લ્સની 70મી વર્ષગાંઠ 14 નવેમ્બરના રોજ ઉજવાઈ હતી. બકિંગહામ પેલેસ ખાતે આયોજિત પ્રાઇવેટ ફેમિલી પાર્ટીમાં ક્વીન ઇલિઝાબેથ દ્વિતીયે વહાલસોયા પુત્રને આ રીતે જાહેરમાં સન્માનવા પોતાનો વિશેષ અધિકાર હોવાનું ગણાવ્યું હતું. તેમણે પ્રિન્સ ઓફ વેલ્સને બ્રિટિશ ગાદીના સમર્પિત અને યાદપાત્ર વારસદાર તેમજ અદ્ભુત પિતા તરીકે બિરદાવ્યા હતા. પ્રિન્સ ચાર્લ્સ માતાના શબ્દોથી ભાવવિભોર બની ગયા હતા. પ્રાઇમ મિનિસ્ટર થેરેસા મે અને આર્યબિશપ વેલ્બી સહિત મહાનુભાવો તેમજ હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા પ્રિન્સ ચાર્લ્સને જન્મદિનના અભિનંદન પાઠવાયા હતા. પ્રિન્સ ચાર્લ્સની વર્ષગાંઠ ઉજવણીમાં 95 વર્ષીય પિતા પ્રિન્સ ફિલિપ, પત્ની ડચેસ ઓફ કોર્નવોલ કેમિલા, પુત્રો પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી તેમજ પુત્રવધુઓ ડચેસ ઓફ કેમ્બ્રિજ કેથરાઇન અને ડચેસ ઓફ સરેકસ મેગન સહિતનો પરિવાર પણ ઉપસ્થિત હતો. ક્વીને બ્લેક ટાઈ ડિનરમાં સંબોધન કરતા કહ્યું હતું કે પુત્રની 70મી વર્ષગાંઠમાં ટોસ્ટ આપી શકાય તે કોઈ પણ માતા માટે વિશેષાધિકાર ગણાય. તમારા બાળકને વૃદ્ધિ પામતો જોતા તમે લાંબુ જીવ્યા છો તેની આ નિશાની છે. નોર્વેના કિંગ હેલ્ડ અને ક્વીન સોનિયા, ક્રાઉન પ્રિન્સ હાકોન અને ક્રાઉન પ્રિન્સેસ મેટી, મારિટ પ્રિન્સેસ યુજીન અને તેના પતિ જેમ્સ બુક બેંક ક્વીનની સૌથી મોટી ગ્રાન્ડ ડોટર ઝારા ફિલિપ્સ અને તેના પતિ માઇક ટિન્ડાલ ઓફ ડ્યુક ઓફ ગ્લોસ્ટર, પ્રિન્સ રિચાર્ડ અને ડચેસ ઓફ ગ્લોસ્ટર, બ્રિઝિટ ધ અર્લ ઓફ સ્નોડોન, ગ્રાન્ડ ડ્યુક અને ડચેસ ઓફ લક્ઝમબર્ગ, લેડી એલન ટેલર અને સાન્ટા મોન્ટે ફિયોર સહિતના રાજવી મહાનુભાવો પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રિન્સ ચાર્લ્સ અને ડચેસ ઓફ કોર્નવેલ કેમિલાએ પ્રિન્સના 27મા જન્મદિનના આરંભે લંડનના સ્પેન્સર હાઉસમાં અન્ય લોકો સાથે મુલાકાતો કરી હતી. એ જ યુકે દ્વારા મહેમાનોને નોમિનેટ કરવામાં આવ્યા હતા અને પ્રિન્સના ટ્રસ્ટના
ફ્રેન્ડ્સ તેમજ વોલેન્ટિયરે હાજર હતા. પ્રિન્સ ઓફ વેલ્સને 77મી વર્ષગાંઠ નિમિત્તે સેન્ટ્રલ લંડનના ગ્રીન પાર્ક ખાતે ધ કિંગ્સ રોલ હાર્સ આર્ટિલરી દ્વારા 41 ટોપની સલામતી અપાઈ હતી. આ ઉપરાંત ટાવર ઓફ લંડન ખાતે 62 ટોપની રોયલ સેલ્યુટ અને કાર્ડિફ કેસલ ખાતે 21 ટોપની સલામી અપાઈ હતી. પ્રિન્સ ઓફ વેલ્સ 420થી વધુ ચેરિટીઝના પેટ્રન અથવા પ્રેસિડેન્ટ છે. તેમની યુથ ચેરિટી પ્રિન્સ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી 875,000 અક્ષમ યુવાનોને રોજગારી અથવા બિઝનેસમાં મદદ કરવામાં આવી છે. તેમની ચેરિટી દ્વારા દર વર્ષ 140 બિલિયન પાઉન્ડ એકત્ર કરાય છે. તેઓ પ્રાકૃતિક સંપત્તિ ધ ડચી ઓફ કોર્નવેલમાંથી દર વર્ષે 21.7 મિલિયન પાઉન્ડની આવક મેળવે છે. ઓપન હાર્ટ સર્જરીનું જીવન ટેલી પ્રસારણ. લંડન સર્જરીનું નામ સાંભળતા જ લોકો ગભરાઈ જતા હોય છે, ત્યારે ચેનલ 5 દ્વારા 14 નવેમ્બરે ઓપન હાર્ટ સર્જરીનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. લંડનના જાણીતા કોડિયો રાસિક સર્જન કુલવિંદર લાલ અને તેમની ટીમે કમલ નામે પુરુષ દર્દી પર એરોટિક વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી કરી હતી, જે 2 કલાક ચાલી હતી. લોકોએ આ પ્રસારણ બદલ સોશિયલ મીડિયા પર ડોક્ટર લાલ અને NHS માટે પ્રશંસાની વર્ષા કરી હતી. યુકેના અગ્રણી હાર્ટ સર્જનમાં એક ડોક્ટર લાલ લંડનમાં સેન્ટ બાયો હોસ્પિટલમાં કાર્યરત છે અને તેમણે 59 વર્ષના પેશન્ટ પર આ સર્જરી કરી હતી. હૃદય અને શરીરમાં લોહીને ધડપતા વાલ્વમાં કોઈ ખરાબી થઈ હોય તેના સમારકામ માટે એરોટિક વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવે છે. આ ગંભીર પ્રકારની સર્જરી છે અને તેનામાંથી સાજા થવામાં લાંબો સમય લાગે. જો કે ડૉક્ટર લાલે જે પ્રકારે સર્જરી કરી તેનાથી દર્શકો મેસમેરાઇઝ થઈ ગયા હતા. સર્જનના કૌશલથી શબ્દ બનેલા એક દર્શકે પ્રભાવિત ભાવ આપતા જણાવ્યું હતું કે તેમણે તો પાર્કમાં ટહેલતા હોય તેમ સર્જરી કરી હતી. સર્જક જે રીતે ઓપરેશન કરતા હોય છે તે નિહાળી દર્શકો આશ્ચર્યચકિત બની ગયા. ઓપરેશન દરમિયાન 79 વર્ષના પેશન્ટ કમલનું હૃદય બંધ કરી દેવાયું હતું અને ગાયના હૃદયમાંથી વાલ્વ મેળવી તેમાં ફિટ કરાયો હતો. ઓપરેશન પછી તેનું હૃદય ફરી ધબકી ઉઠ્યું. ટેલિવિઝન સ્ક્રીન પર કમલની છાતી ખોલવામાં આવી ત્યારે હૃદયની પીડાથી લોકોને આશ્ચર્ય થયું હતું. જો કે સૌના પ્રેઝન્ટર નિકી કેમ્પબેલે જણાવ્યું હતું કે હૃદયની આસપાસ ચરબીનું સામાન્ય પ્રમાણ હતું. ડૉક્ટર નીલ નામે ઓળખાયેલા નિષ્ણાતે દર્શકોના પ્રશ્નોના ઉત્તર વાળ્યા હતા.
વડાપ્રધાન મોદી અને ફળદાયી ઇસ્ટ એશિયા સમિટ. વિશ્વભરમાં ભારતની સ્વીકાર્યતા વધી રહી છે અને આ માટે નરેન્દ્ર મોદી સરકારના સતત પ્રયાસો કારણભૂત બન્યા છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13મી ઇસ્ટ એશિયા સમિતિ તથા આસિયાન દેશોની બેઠક આસિયાન ભારત બ્રેકફાસ્ટ સંમેલન અને RCEP સંમેલન સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા માટે 14 અને 15 નવેમ્બરે સિંગાપોરની મુલાકાત લીધી હતી. પ્રાદેશિક શાંતિ સલામતી અને સમૃદ્ધિના ધ્યેયોને આગળ વધારવાના સંકલ્પ સાથે ઇસ્ટ એશિયા સમિતિનો આરંભ 2005માં થયા પછી ભારતે સતત 13 વર્ષ અને વડાપ્રધાન મોદીએ 5મી વખત આ શિખર પરિષદમાં ભાગ લીધો છે. NDA સરકારના સત્તામાં આવ્યા પછી પૂર્વીય દેશો સાથે સંબંધ અને સહકાર વધારવા માટે કટિબદ્ધ રહી છે. આસિયાના ગ્રુપના 10 સભ્યો ઇન્ડોનેશિયા થાઇલેન્ડ સિંગાપોર મલેશિયા ફિલિપાઈન, વિયેતનામ, મ્યાંમાર, કંબોડિયા અને બ્રુનેઈ અને લાઓસ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, ન્યૂઝીલેન્ડ, સાઉથ કોરિયા, રશિયા અને યુએસ પણ આ શિખર પરિષદમાં સામેલ થયા હતા. મોદીએ સાચું જ કહ્યું છે કે આસિયાન, ભારત તથા પૂર્વ એશિયા સંમેલનો તેમની ભાગીદારી આસિયાન સમૂહના દેશો તથા વ્યાપક ભારત પ્રશાંત ક્ષેત્ર સાથે સંબંધો મજબૂત બનાવવાના ભારતના સતત સંકલ્પનું પ્રતીક છે. ભારત વિશાળ સમુદ્ર તટ ધરાવે છે અને ધ્યાનમાં રાખીને જ વડાપ્રધાને આસિયાન ભારત બ્રેકફાસ્ટ સમિટમાં વ્યૂહાત્મક ઇન્ડો પેસિફિક વિસ્તારને સમૃદ્ધિ વધારવાની દરિયાઈ સહકાર અને વેપારીની કેન્દ્રીય ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો હતો. આસિયાન દેશો સાથે સારા અને મજબૂત સંબંધો ભારતને લાભદાયી નિવડવા સાથે શાંતિ, સ્થિરતા અને આર્થિક સમૃદ્ધિ ધરાવતા વિશ્વના નિર્માણમાં ફાળો આપી રહ્યા છે તેમાં કોઈ શંકા નથી. વડાપ્રધાને વેપાર, વાણિજ્ય, ઇન્વેસ્ટમેન્ટ, સંરક્ષણ અને સુરક્ષા સહિતના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સંબંધ મજબૂત બનાવવાના હેતુસર અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સ, જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે તેમજ સિંગાપુર, ઓસ્ટ્રેલિયા અને થાઇલેન્ડના વડાપ્રધાનો સાથે અલગ અલગ બેઠકો યોજી હતી. કચ્છમાંથી 1.10 કરોડ વર્ષ પુરાણા માનવ પૂર્વજના અવશેષ મળ્યા. નવી દિલ્હી. કચ્છ ભુજથી ધરતીમાં કરોડો વર્ષ પુરાણા અશ્મિઓને ખજાનો તરબાયેલો પડ્યો હોવાની વાતની વધુ એક દસ્તાવેજી પુરાવો મળ્યો છે. ટપ્પર વિસ્તારમાંથી માનવ જાતના પૂર્વજ એવા પૂંછડી વિનાના વાંદરાના જડબાના 1.1 કરોડ વર્ષ પુરાના અવશેષો મળતા આ પ્રજાતિની ઉત્ક્રાંતિના નવા સંશોધનોને આંતરરાષ્ટ્રીય સ્તરે વેગ મળવાના ઉજળા સંજોગો સર્જાયા છે. ભારતીય ઉપખંડમાં હિમાચલના નીચાણવાળા ભાગોનો બાદ કરતા પ્રથમ વખત આ પ્રકારના અવશેષો મળ્યા છે. પૃથ્વી પરથી લુપ્ત થઈ ગયેલી દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ એશિયાના વસવાટ કરતી વાનર પ્રજાતિ એમના અંગ્રેજી નામથી ઓળખાય છે. આ પ્રજાતિ દેખાવે ગોરિલા અને ચિમ્પાન્જી જેવી જ લાગે છે અને તે પ્રાગૈતિહાસિક કાળ પૂર્વેના માનવ પૂર્વજ મનાય છે. વૈજ્ઞાનિક ઢબે થયેલી તપાસમાં અવશેષો 108 મિલિયન વર્ષ એટલે કે 1 કરોડ વર્ષ પુરાણા હોવાનું જણાવાયું છે. લખનૌ સ્થિત બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલિયોસના સંશોધકોએ કચ્છમાંથી આ 1.10 કરોડ વર્ષ અવશેષો શોધી કાઢ્યા છે. પ્લોસ વ્રત નામના જર્નલના પ્રકાશિત સંશોધન અહેવાલ સંશોધકોએ 1.10 કરોડ વર્ષ પહેલાના માયોસિન હોમોનોસ નામે ઓળખાતા વાનરનું જડબું મળી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 2011માં નિષ્ણાંતોની ટીમે આ નમૂના એકત્ર કર્યા હતા. 7 વર્ષના સંશોધનના અંતે આ તારણ નીકળ્યું છે કે બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલિયોસાયન્સ લખનૌના અનુસૂયા ભંડારી, અમેરિકાની ડ્યુક યુનિવર્સિટીના એફ રિચર્ડ તથા બાયથલ ઓફ હિમાલયના જિયોલોજી, દેહરાદૂનના બ્રહ્માનંદ ત્રિવેદી અને અમેરિકાની નોર્થ ઇસ્ટર્ન ઓહિયો યુનિવર્સિટીના ટોબિન હિરોન્યુસે આ સંશોધન કર્યું છે. રિસર્ચ પેપરમાં નિષ્ણાંતોએ આશા વ્યક્ત કરી છે કે પશ્ચિમી કચ્છમાંથી કરાયેલી આ શોધ ભારતના માનવીય પૂર્વજો એવા વાનરના અસ્તિત્વ અને તેને લઈને અનેક રહસ્યો ખોલશે.
અછત નિવારવા વિદેશી નર્સિસ માટે ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ સુધારાશે. લંડન. એનએચએસમાં નર્સિસ અને મિડવાઇફ્સની ભારે અછતનો સામનો કરવા વિદેશી વર્કર્સ માટે અંગ્રેજી ભાષાની પરીક્ષાનું લેવલ વર્તમાન 7ની જગ્યાએ હળવું કરી 6.5 કરવાનો પ્રસ્તાવ છે. યુકેમાં કામ કરવા માટે નર્સિસ અને મિડવાઇફ્સનું રજિસ્ટ્રેશન જરૂરી ગણાય છે. ધ નર્સિંગ એન્ડ મિડવાઇફરી કાઉન્સિલ દ્વારા 28 નવેમ્બરે પ્રસ્તાવ પર વિચાર થવાનો છે. એનએમસી દ્વારા ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ સિસ્ટમમાં સુધારા કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. આ પરીક્ષામાં લેખન, વાંચન, સાંભળવા અને બોલવાનો સમાવેશ થાય છે, જેમાં પાસ થવા 7નું લેવલ રખાયું છે. ભવિષ્યમાં લેખનમાં પાસ થવા 6.5નું લેવલ રાખવામાં આવશે. એનએમસી દ્વારા લેંગ્વેજ ટેસ્ટ હળવા બનાવવાની આ પ્રથમ ઘટના નથી. નવેમ્બર 2017માં પણ ટેસ્ટ સુધારાયા પછી ઇયુ બહારથી આવતી નર્સિસની સંખ્યામાં 80% વધારો થયો હતો. આંકડા પ્રમાણે એપ્રિલ અને જૂનના ગાળામાં દર મહિને સરેરાશ 440 બિન ઇયુ નર્સ રજિસ્ટરમાં નોંધાઈ હતી, જેની સરખામણીએ અગાઉના 9 મહિનાની સરેરાશ મહિને 2037ની હતી. વધેલા કાર્યબોજ અને તણાવના કારણે એક વર્ષમાં સરેરાશ 33,000 નર્સ નોકરી છોડે છે. હાલ માત્ર ઇંગ્લેન્ડમાં જ નર્સિસની અછત 42,000ની અને ડૉક્ટર્સની અછત 11,500ની છે. એનએચએસમાં ભરતીની કટોકટી એવી છે કે દર 400 નોકરીની જાહેરાત કરાય તેની સામે દેશના કેટલાક વિસ્તારોમાં માત્ર એક નર્સની ભરતી કરાય છે. પાઉન્ડ 50ની નોટ પર તસવીર માટે જગદીશચંદ્ર બોઝનું નોમિનેશન. લંડન. ભારતના ભૌતિક શાસ્ત્રી અને જીવ વિજ્ઞાની ડૉક્ટર જગદીશચંદ્ર બોઝનું તેમના 160મા જન્મ દિવસ ટાણે રસપ્રદ રીતે સન્માન થયું છે. બ્રિટનમાં 50 પાઉન્ડની નવી નોટની ડિઝાઇન તૈયાર થવા જઈ રહી છે. એ નોટ પર કોઈ વિજ્ઞાનીનો ચહેરો મૂકવાનું સરકારે નક્કી કર્યું છે. કયા વિજ્ઞાનીને મૂકવા જોઈએ એ માટે સરકાર લોકો પાસે નામો મંગાવ્યા હતા. 1868ની 30મી નવેમ્બરે જન્મેલા વિજ્ઞાની જગદીશચંદ્રનું નામ પણ તેમાં નોમિનેટ થયું છે. નવી નોટ છે બસ 2020માં બહાર પડવાની છે, પરંતુ એ માટે અત્યારથી લોકમત ઉઘરાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. સરકારને વિવિધ પોણા 2 લાખ નામ મળ્યા છે, જેમાં સ્ટીફન હોકિંગનું નામ પણ છે. બ્રિટિશ વિજ્ઞાનીઓના નામ હોય તેની નવાઈ નથી, પરંતુ ભારતીય વિજ્ઞાનીનું નામ આવ્યું છે એ ગૌરવનો વિષય છે. કેમ કે બ્રિટિશ સરકાર એવા વિજ્ઞાનીને નોટ પર સ્થાન આપવા માગે છે જેણે બ્રિટનના વિજ્ઞાન ક્ષેત્રે મહત્વનું પ્રદાન આપ્યું હોય. જગદીશચંદ્ર રેડિયોના સિદ્ધાંતના શોધક અને વનસ્પતિમાં જીવ હોવાનું પુરવાર કરનાર વિજ્ઞાની તરીકે જગવિખ્યાત છે. વિજ્ઞાનીઓ સાથે રસપ્રદ રીતે પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન માર્ગરેટ થેચરનું નામ પણ લિસ્ટમાં આવ્યું છે, કારણ કે રાજકારણમાં આવતા પહેલા થેચરે રસાયણ શાસ્ત્રમાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. આ લિસ્ટમાં જોકે કમ્પ્યુટર વિજ્ઞાનના ભીષ્મ પિતા એલન ટ્યુરિંગ અને ટેલિફોનના શોધક એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ પણ છે, માટે નક્કી કરતી વખતે સ્પર્ધા તીવ્ર થશે. 320,000 લોકો ઘર બાર વિહોણા. લંડન. યુકેમાં ઘર બાર વિહોણા લોકોની સંખ્યા વધતી જાય છે. દર મહિને 1,000થી વધુ અથવા દરરોજ 36 લોકોના દરે આ વધારો થાય છે. નવા વિશ્લેષણ મુજબ તો 200 બ્રિટિશરમાંથી એક નાગરિક પાસે રહેવાનું કાયમી સ્થળ નથી. હાલ 320,000 લોકો શેરીઓમાં, દુકાનોની બહાર અથવા હંગામી સ્થળોએ સૂઈ રહે છે, જે વધતા ભાડા, વેલફેર લાભમાં કાપ અને સોશિયલ હાઉસિંગના અભાવથી દેશમાં હાઉસિંગ કટોકટી દર્શાવે છે. સરકાર અનુસાર આ સમસ્યા ઉકેલવા તે 1.2 મિલિયન પાઉન્ડનું રોકાણ કરી રહેલ છે. ગમે ત્યાં સુવાનું કામ ચલાવ રહેવાસીના સત્તાવાર આંકડા તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા અપાયેલી વિગતો સાથે શેલ્ટરનો ડેટા જણાવે છે કે ગયા વર્ષે ઘર વિહોણા લોકોની સંખ્યામાં 13,000 અને ગત 2 વર્ષમાં 25,000થી વધુનો ઉમેરો થયો હતો. લંડનમાં સૌથી વધુ આશરે 170,000 અથવા દર 52માંથી એક વ્યક્તિ પાસે ઘર કહેવાય તેવો આશરો નથી. બુટ્સ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ સામે તપાસ. ટૂરમાં ગયેલા સહેલાણીઓને સ્વદેશ પરત ફરવા તાકીદે ફ્લાઇટની વ્યવસ્થાનો ઇનકાર કરાતા પ્રવાસીઓના મૃત્યુ બાબતે બુટ્સ ટ્રાવેલ ઇન્સ્યોરન્સની કંપની સામે તબીબી અવગણના અને છેતરપિંડી બદલ તપાસ હાથ ધરાઈ હતી. ડોક્ટરોએ પોલિસી ધારકોને યોગ્ય સારવારનો ઇનકાર કર્યાના આક્ષેપ બાદ હાઈ સ્ટ્રીટ ફાર્મસીસ ક્લેમનું સંચાલન કરતી ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ફેસિલિટીઝના ડોક્ટરોની જનરલ મેડિકલ કાઉન્સિલ તપાસ કરે છે.
એશિયન ગોલ્ડને લક્ષ્ય બનાવી ચોરોએ 100,000 પાઉન્ડની માલમત્તા લૂંટી. લંડન. ખૂબ કિંમતી એશિયન ગોલ્ડને લક્ષ્ય બનાવીને એનફિલ્ડમાં બનેલી ચોરી અને લૂંટની ઘટનામાં ચોરોએ કુલ 100,000 પાઉન્ડની કિંમતી ચીજવસ્તુઓની લૂંટ કરી હોવાનું સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે જણાવ્યું હતું. એનફિલ્ડમાં એક ઘરમાં અચાનક ઘૂસી આવેલા બુકાનીધારી શખ્સોની ગેંગે પ્રેક્ટિસ કરતા 75 વર્ષીય જીપી અને તેમના 64 વર્ષીય પત્ની તેમજ મુલાકાતે આવેલા એક મિત્રને લગભગ 1 કલાક સુધી બંધક બનાવીને ઘરમાં લૂંટ કરી હતી. તેમણે જીપીને તેમની વોકિંગ સ્ટીકથી માર માર્યો હતો અને તેમના પત્નીની આંખમાં બ્લીચ છાંટ્યું હતું. તેમણે નાઇફ, સ્ક્રૂડ્રાઈવર અને હેમર બતાવીને ધમકી આપી હતી. લૂંટારુઓએ આ ત્રણેયને એક રૂમમાં પૂરી દઈને ઉપરના માળે આવેલા ચાર બેડરૂમમાંથી જ્વેલરી, ઘડિયાળો, રોકડ અને વારસામાં મળેલી કિંમતી ચીજવસ્તુઓ સહિત કુલ 30,000 પાઉન્ડની કિંમતની માલમત્તા લૂંટી ગયા હતા. જીપીએ જણાવ્યું હતું કે તેઓ ટીવી જોતા હતા અને તેમના પત્ની કિચનમાં ભોજન બનાવવા ગયા હતા. તે વખતે કિચનમાં પહોંચ્યા કે તરત આ શખ્સો હોલમાં આવી ગયા હતા. તેઓ પત્નીને લોન્જમાં ઘસડી ગયા એન અને બધા પડદા પાડી દીધા. તેમણે અમને અંધારામાં રાખ્યા અને કશું બોલ્યા વિના માત્ર ટેબલ પર હાથ રાખીને બેસવા અને બોલશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડૉક્ટર પ્રાર્થના કરતા હતા તો તેમને ચૂપ કરાવવા માટે એક શખ્સે તેમની જ સ્ટીક લઈને માર માર્યો હતો. આ ઘટનાના 3 દિવસ અગાઉ આર્નોસ ગ્રોવમાં તેમની 41 વર્ષીય પુત્રીના મકાનમાં ચોરી થઈ હતી. તે એક ચેરિટી ઇવેન્ટમાં ગઈ હતી ત્યારે ઘરમાં ઘૂસેલા ચોરો 12,000 પાઉન્ડની રોલેક્સ, 15,000 પાઉન્ડની ડાયમંડની એન્ગેજમેન્ટ રિંગ, 5,000 પાઉન્ડની એન્ગેજમેન્ટ રિંગ, કાર્ટિયરની ઘડિયાળ અને જીમી ચુ હેન્ડબેગ મળીને કુલ 70,000 પાઉન્ડની માલમત્તા ચોરી ગયા હતા. ડિટેક્ટિવ ઇન્સ્પેક્ટર પોલ રેડલીએ જણાવ્યું હતું કે આ બધી લૂંટ અને ચોરી ખૂબ કિંમતી એશિયન ગોલ્ડને લક્ષ્ય બનાવીને કરાઈ હતી. હિન્દુ અને જૈન સમુદાય માટે ઓર્ગન ડોનેશન વર્કશોપનું આયોજન. લંડન, ઇંગ્લેન્ડમાં હિન્દુ અને જૈન સમુદાયને ઓર્ગન ડોનેશન માટે ઓપ્ટ આઉટ સિસ્ટમથી માહિતગાર કરવા લોર્ડ જીતેશ ગઢિયા અને NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા 2 નવેમ્બર 2018 રોજ સંયુક્તપણે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં 30 હિન્દુ અને જૈન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં હિન્દુ અને જૈન ઓર્ગન ડોનર્સ વધારવા પર ભાર મુકાયો હતો. ઓર્ગન ડોનેશન માટે નવો કાયદો 2019 સ્પ્રિંગ સુધી ઘડાઈ જશે અને એપ્રિલ 2020 અમલી બનશે. નવી વ્યવસ્થા નિર્ણય પ્રક્રિયામાં પણ નિકટના પરિવારજનો સંકળાયેલા રહેશે. NHSBTના જોન ફોર્સાઇથે સૌનું સ્વાગત કર્યું હતું. લોર્ડ જીતેશ ગઢિયાએ જણાવ્યું હતું કે પાર્લામેન્ટમાં 12 સપ્ટેમ્બર 2018 મીટિંગ પછી આ કાર્યક્રમમાં લોકોની હાજરીથી તેઓ ખુશ છે. તેઓ હાઉસ ઓફ લોર્ડ્સમાં બિલને સક્રિય ટેકો આપશે. તેમણે હિન્દુ અને જૈન સમુદાયોને મહત્વના સંદેશા પહોંચાડવા કમ્યુનિકેશન સ્ટ્રેટેજીને ભંડોળ મળે તેમજ ઓર્ગન ડોનેશન અંગે વંશીયતા અને ધર્મ આધારિત સુધારાયેલા ડેટાની આપણને જરૂર હોવા વિશે પણ કહ્યું હતું. બ્રેક્ઝિટ ડ્રાફ્ટને EU બહાલી. લંડન, 28 સભ્યના યુરોપિયન યુનિયન EU બ્રિટનના અલગ થવાની બ્રેક્ઝિટ સમજૂતી પર EU નેતાઓએ 25 નવેમ્બર રવિવારે મંજૂરી આપી દીધી છે. EU 27 સભ્ય દેશોના નેતાઓએ ડ્રાફ્ટ સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ડોનાલ્ડ ટસ્કે બ્રસેલ્સમાં બ્રેક્ઝિટ મુદ્દે થયેલી વિશેષ બેઠક પછી ટ્વીટ દ્વારા આ માહિતી આપી હતી. ટસ્કે કહ્યું હતું કે EU 27 એ ભવિષ્યના સંબંધો પર અલગ થવાની બ્રેક્ઝિટ સમજૂતી અને રાજકીય જાહેરાતનું સમર્થન કર્યું છે. યુરોપિયન મંત્રીઓએ ગત દિવસોમાં બ્રિટનને EU છૂટા કરવાના કરારના મુસદ્દાને અંતિમ રૂપ આપ્યું હતું. બ્રસેલ્સમાં EU 27 નેતાઓએ શિખર સંમેલનમાં 1 કલાકથી પણ ઓછા સમયની ચર્ચા પછી તેને સંમતિ આપી દીધી હતી. EU નેતાઓએ બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મેએ બ્રેક્ઝિટ સમજૂતી પર સંસદમાં મંજૂરી મેળવી લેવા અંગેની ખાતરી આપ્યા પછી આ નિર્ણય લીધો છે. બ્રિટિશ પાર્લામેન્ટમાં ટોરી પાર્ટીના બળવાખોરો સહિત સમજૂતીનો વિરોધ કરનારા સાંસદોને સમજાવવાનું અભિયાન વડાપ્રધાન થેરેસા મેએ શરૂ કરી દીધું છે.
ટ્યુબ સ્ટેશનો પર, બસ સ્ટોપ પર અને જંક ફૂડની જાહેરાતો પર પ્રતિબંધ. લંડન, UKમાં બાળ સ્થૂળતાનો ટાઈમ બોમ્બ ઘણો વધી રહ્યો છે ત્યારે તેના સામાનની યોજનાના ભાગરૂપે આગામી વર્ષના ફેબ્રુઆરીથી સમગ્ર લંડનના ટ્યુબ સ્ટેશનો અને બસ સ્ટોપ પર જંક ફૂડની જાહેરાતો પર પ્રતિબંધ લાગી જશે. મેયર સાદિક ખાને વધુ પ્રમાણમાં મીઠું, સુગર અને ચરબી ધરાવતા આહારના વિજ્ઞાપનો પર ત્રાટકવાની જાહેરાત કરી છે. આ સાથે આરોગ્યપ્રદ પ્રોડક્ટ્સને પ્રમોટ કરવા રેસ્ટોરાં અને ટેક અવેઝની પરવાનગી પણ આપી છે. ઉલ્લેખનીય છે કે યુરોપમાં સૌથી વધુ સ્થૂળતા અને વધુ પડતા વજન ધરાવતા બાળકોના પ્રમાણમાં સાથેના શહેરોમાં લંડન પણ એક છે, જેમાં 10-11 વય જૂથના બાળકોના 40% બિનતંદુરસ્ત વજન ધરાવે છે. મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે બાળકોની સ્થૂળતા યુવા લંડનવાસીઓની જિંદગીને જોખમમાં મૂકી રહી છે. આપણે આ ટાઈમ બોમ્બ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જ પડશે. જંક ફૂડની જાહેરાતો ઘટશે તો બાળકો જ નહીં, તેમના પેરેન્ટ્સ, પરિવારો અને ખાદ્ય પદાર્થો ખરીદી ભોજન બનાવતા કેરસર્સને પણ લાભ થશે. મીઠા વિનાના નટ્સ, રેન્જ અને સુગર ફ્રી પીણાની જાહેરાતોને છૂટ અપાશે, પરંતુ પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ દ્વારા ઓછા તંદુરસ્ત ગણાવેલા ઉત્પાદનોની જાહેરાતો પ્રતિબંધ કરાશે. આ ઉત્પાદનોમાં ચોકલેટ, બાર્સ, બર્ગર્સ અને પીણાનો સમાવેશ થાય છે. 25 ફેબ્રુઆરીથી આ પ્રતિબંધ TFL અંકુશ હેઠળના અંડરગ્રાઉન્ડ, ઓવરગ્રાઉન્ડ લંડનની બસીસ, ટ્રામ્સ અને રિવર સર્વિસના તમામ પરિવહન પ્રકાર પર એડવર્ટાઇઝમેન્ટને લાગુ કરાશે. કેન્સર રિસર્ચના એક રિપોર્ટ અનુસાર આવી જાહેરાતો મારો ચાલુ છે તેને નિહાળનારા યુવાનો મેદસ્વી બનવાનું જોખમ બમણું રહે છે અને 87% યુવાનોને હાર્ટ એટેક, સોલ્ટ અને સુગર પ્રોડક્ટ્સની જાહેરાતો લોભાવે છે. તેમજ 75% આવી જાહેરાતો નિહાળી તેને ખાવા લલચાય છે. ભેદભાવ કરાયાના NHSના પૂર્વ સેક્રેટરીનો દાવો. લંડન હોસ્પિટલની કોમ્યુનિટી સિસ્ટમનો કમ્પ્યુટર સિસ્ટમનો યોગ્ય રીતે ઉપયોગ ન કર્યો હોવાના દાવા સાથે ફરજમાંથી દૂર કરાયેલા 88 વર્ષીય NHS સેક્રેટરી એલિન જોલી ઉંમરને લીધે ભેદભાવ માટે માલિક વિરુદ્ધ કેસ કરનારી સૌથી વૃદ્ધ વ્યક્તિ બની હતી. રેડિંગની રોયલ વર્કશાયર હોસ્પિટલમાં ફરજ બજાવતી જોલી પેશન્ટની માહિતી કમ્પ્યુટરમાં અપલોડ કરી ન શકી હોવાનો આક્ષેપ કરીને તેના બોસે તેની હકાલપટ્ટી કરી હતી. જોલીની દલીલ છે કે તેને સિસ્ટમના ઉપયોગની પૂરતી ટ્રેનિંગ અપાઈ ન હતી, તેને લીધે ભૂલ થઈ હતી અને બ્રેટ રિટ્રક્શન સર્જરીને મુશ્કેલી પડી હતી.
સુપર મોમ મેરી કોમ, નવી દિલ્હી. બોક્સિંગ વિશ્વમાં સુપર મોમ તરીકે વિખ્યાત MC મેરી કોમે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ટાઇટલની સિક્સર લગાવીને ઇતિહાસ રચ્યો છે. પાટનગરના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં શનિવારે યોજાયેલી વિમેન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ 3 સંતાનોની માતા એવી મણિપુરની આ બોક્સરે 48 કિલોગ્રામની કેટેગરીની ફાઇનલમાં યુક્રેનની હેના અખોટાને 5.0 પછાડીને વિક્રમજનક ગોલ્ડ જીત્યો હતો. આ સાથે જ તે 6 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીતનારી વિશ્વની પ્રથમ મહિલા બોક્સર બની છે. તો સાથોસાથ તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં 6 ટાઇટલ જીતવાના વિશ્વ વિક્રમની મહિમા અને પુરુષ બંને વિભાગમાં બરાબરી પણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધા માટે મેરી કોમની પસંદગી કરી થઈ ત્યારે કેટલાક લોકોએ તેની ફિટનેસ સામે સવાલ ઉઠાવ્યા હતા. ગોલ્ડ દેશને અર્પણ. મેરી કોમે વિજય બાદ દર્શકોથી ખીચોખીચ સ્ટેડિયમ તરફ લાગણીભરી નજર ફેરવી હતી. આ પછી ત્રિરંગા સાથે સ્ટેડિયમમાં ફરીને મેરી કોમે લોકોને આભાર માન્યો હતો. તેણે જણાવ્યું હતું કે દેશના લોકોએ મારી ક્ષમતામાં વિશ્વાસ મૂક્યો, તેથી હું આભારી છું. હું મારો આ 6ઠો ગોલ્ડ મારા દેશને સમર્પિત કરું છું. આ જીત માટે મારા તમામ પ્રશંસકોના આભાર વ્યક્ત કરું છું, જે મને સમર્થન આપવા માટે અહીં પહોંચ્યા છે. મારા માટે આ મહાન પળ છે. મેરી કોમે આ સિદ્ધિ સાથે આયર્લેન્ડની કેરી ટેલર 2006 અને 2016ના 5 ગોલ્ડ મેડલ જીતવાના રેકોર્ડને તોડ્યો છે. મેરી કોમે જણાવ્યું હતું કે મને આશા છે કે આપ સૌના સાથ સમર્થન સાથે આશીર્વાદથી હું 2020ના ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ થઈ જઈશ. 4 વર્ષ પહેલાં હું ક્વોલિફાઈ થઈ શકી ન હતી, પણ આ વખતે મને વિશ્વાસ છે કે રિયો ઓલિમ્પિક કેવું કશું જ નહીં થાય, ટોક્યોમાં ભારતને ગોલ્ડ અપાવવાનો છે. ઉલ્લેખનીય છે કે આ ચેમ્પિયનશિપ પૂર્વે જ મેરી કોમે જાહેરાત કરી હતી કે તે સંપૂર્ણ ફિટ છે અને 2020ની ટોક્યો ઓલિમ્પિકમાં પણ રિંગમાં ઉતરશે.
ચાલો સ્વાસ્થ્ય તરફ જઈએ. સૂર્યપ્રકાશ દુનિયાનો શ્રેષ્ઠ જંતુનાશક. ઘર હવા ઉજાસવાળા હોવા જોઈએ અને આપણી વર્ષો જૂની માન્યતા પાછળ પણ વૈજ્ઞાનિક આધાર છે. ઘરમાં આવતો સૂર્યપ્રકાશ ધૂળમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે. એ જોતાં સૂર્યપ્રકાશ એ શ્રેષ્ઠ જંતુનાશક હોવાનું એક અભ્યાસમાં જણાયું છે. ઘરમાં સૂર્યપ્રકાશ આવતો હોય તો શ્વસનતંત્રના રોગ માટે જવાબદાર નુકસાનકારક જંતુ નાશ પામે છે. યુનિવર્સિટી ઓફ ઓરેગોનના વિજ્ઞાનીઓએ ઘરમાં વેક્યુમ ક્લીનરથી ધૂળ એકત્ર કરી તેને નાનકડા રૂમોમાં 90 દિવસ માટે રાખી મૂકી હતી. આ રૂમોમાંથી કેટલાકમાં બારીમાંથી સૂર્યપ્રકાશ અંદર જતો હતો તો કેટલાકમાં અંધારું રહેતું હતું. જ્યારે આ ધૂળનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે જણાવ્યું કે જે રૂમમાં સૂર્યપ્રકાશ અને અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ જતો હતો તેમાંની ધૂળમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થયેલો હતો. ઉલ્લેખનીય એ છે કે સચારો પોલિસ્પોરા રેક્ટિવિર્ગુલા નામના આ બેક્ટેરિયા ઘરની ધૂળમાં હોય તે માનવી માટે કેટલી હદે નુકસાનકારક હોય છે એ અંગે વધુ સંશોધન જરૂરી છે, પરંતુ તે ખેત મજૂરોમાં તો ફેફસાનો રોગ પેદા કરે જ છે. હકીકત છે, આ બીમારીમાં ખેતી સાથે સંકળાયેલા લોકોને કફની તકલીફ થાય છે અને તેમને ઊંડા શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે. યુનિવર્સિટી ઓફ ઓરેગનના બાયોલોજી એન્ડ બ્યુલ્ટ એન્વાયરમેન્ટના સેન્ટરના સંશોધનનું નેતૃત્વ કરનારા અશકાન ફેહિમીપોર કહે છે કે આ અભ્યાસને ઘરના જીવન સાથે જોડતા પહેલાં ઘણું સંશોધન કરવું જરૂરી છે, પરંતુ અમારા અભ્યાસમાં જે તારણ નીકળ્યા છે તે જોતાં ઘરમાં સૂર્યપ્રકાશ આવતો હોય એમાં કશી ખરાબ અસર જોવા મળી નથી. અત્યારે હોસ્પિટલોમાં વ્યક્તિને ચેપ ન લાગે એ માટે કેટલી પ્રક્રિયા કરાય છે, પરંતુ ભવિષ્યમાં અમે સૌથી સરળ અને સસ્તો સૂર્યપ્રકાશ હોસ્પિટલોમાં આવે એવો પદ્ધતિ અપનાવવા માટે અમે સૂચન કરીશું. આ પ્રયોગ શું હતો? પોતાના પ્રયોગમાં અમેરિકી સંશોધકોએ વાતાવરણ નિયંત્રિત હોય એવા 11 રૂમ તૈયાર કર્યા હતા. આ રૂમ ઘરના લિવિંગ રૂમ કરતાં 13મા ભાગનો રૂમ હતો. આ રૂમમાં વેક્યુમ ક્લીનરમાંથી ઘરની ધૂળ એકત્ર કરીને તેને અંધારામાં અને પ્રકાશમાં રખાતી હતી. 3 મહિના આ રીતે ડીશમાં ધૂળ રખાઈ હતી. એ પછી તેનો અભ્યાસ કરાયો હતો. જે ધૂળ અંધારામાં રખાઈ હતી એ ધૂળમાં 12% બેક્ટેરિયા જીવંત હતા, જ્યારે સૂર્યપ્રકાશમાં રખાયેલી ધૂળમાં ફક્ત 6.8 અને અલ્ટ્રાવાયોલેટ પ્રકાશમાં રખાયેલી ધૂળમાં 6.1% બેક્ટેરિયા જીવંત હતા. અંધારામાં રાખેલી ધૂળમાં માનવની ચામડીના ઘણા બેક્ટેરિયા હતા, જ્યારે બહારના ઓછા હતા. મતલબ એ કે પ્રયોગનું તારણ સૂર્યપ્રકાશને જંતુનાશક ગણે છે. હેલ્થ ટિપ્સ મખાના અને સ્વાસ્થ્ય. મખાના એ એવા પોપકોર્ન છે કે જે ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. પાણીમાં અને તળાવમાં ઉગતા મખાના પૂજામાં ભગવાનને પણ ધરાવાય છે. ભગવાનને ધરાવતા પ્રસાદમાં મખાનાની ખીર બનાવી શકાય છે. મખાનામાં ટ્રાન્સફેટ બિલકુલ નથી, વળી પેટમાં પણ ખૂબ હળવા લાગે છે, માટે બપોરે લાગતી ભૂખમાં મમરા અથવા ખાખરા અને તળેલા નાસ્તાની જગ્યાએ એક વાટકી મખાના ખાવા હિતાવહ છે. સોજો દૂર કરશે. તેમાં ફ્લેનોઇડ ભરપૂર છે, જે શરીર માટે ફાયદાકારક છે. તે શરીરને હૃદયરોગથી દૂર રાખીને સોજો ઓછો કરવાનું કામ કરે છે. તે એન્ટીબેક્ટેરિયલ પણ છે, જે હેલ્ધી રહેવામાં મદદ કરે છે. એઇજિંગને દૂર રાખે છે. તેમાં રહેલું ફ્લેવેનોઇડ શરીરના એઇજિંગ ઘટાડે છે. તે ફ્રી રેડિકલ્સને દૂર કરીને એઇજિંગ પ્રોસેસની ધીમી કરે છે. મખાના ખાવાની રિંકલ્સ, ફાઇન લાઇન્સ વગેરે ઓછા થાય છે. વળી વાળ સફેદ થતાં પણ અટકાવે છે. બરોડને મજબૂત કરે છે. બરોડ શરીરમાં રેડ સેલ્સને મોનિટર કરવાનું કામ કરે છે, જે મખનાને કારણે મજબૂત થાય છે. બ્લડ પ્રેશર મેઇન્ટેન કરે છે. મખાનામાં પોટેશિયમ વધુ પ્રમાણમાં છે, પરંતુ સોડિયમનું પ્રમાણ ઓછું છે, માટે બ્લડ પ્રેશરના પેશન્ટ માટે ફાયદાકારક છે. ઇન્ફર્ટિલિટી દૂર કરે છે. મખાના શરીરમાં પાણીનું પ્રમાણ જાળવે છે. તે સીમેનનું પ્રોડક્શન અને ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરે છે. ઉપરાંત ઇન્ફર્ટિલિટી દૂર કરી રિપ્રોડક્શન સારું કરે છે. કેલ્શિયમથી ભરપૂર મખનામાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે, જેના કારણે દાંત સારા થાય છે અને હાડકા મજબૂત થાય છે. જોઈન્ટ પ્રોબ્લેમ અને એસિડિટીમાં પણ મદદરૂપ થાય છે. વજન ઉતારવામાં મદદરૂપ. વ્યક્તિનું વજન લગભગ બપોરના સમયે આચર કુચર ખાવાથી વધી જાય છે. ખાસ કરીને એ સમયે જ ડબ્બા ખુલ્લે છે અને ખોટું ખાવાનું થાય છે. આવા સમયે જો ઘરે ઓછા તેલમાં બનાવેલા એક વાટકી મખાના ખાઈ લેવાય તો ખૂબ ફાયદો કરે છે. ડાયાબિટીસમાં પેશન્ટને લાભકારક. ડાયાબિટીસના પેશન્ટ માટે મખાના એક હેલ્ધી સ્નેક છે, કારણ કે તેમાં શર્કરા નથી. તે શરીરમાં શર્કરાનું પ્રમાણ મેન્ટેન કરે છે. ઉપરાંત તેના કારણે વારંવાર લાગતી ભૂખથી બચી શકાય છે અને શરીરને ખૂબ ફાયદો થાય છે. કાળા મરી કફનો નાશ કરે છે. કાળા મરી સુગંધવર્ધક, ઉત્તેજક, પાયક, પાચક, અગ્નિનિર્ધક, રુચિકર, કફનો નાશ કરનાર અને કૃમિ દૂર કરનાર છે. કાળા મરી સ્વાદમાં તીખા હોવાથી લોક ભાષામાં તેને તીખા કહે છે. તે તીખા છે, છતાં તે પચ્યા પછી મધુર બને છે. તે ઉત્તેજક હોવાની તેનો પ્રભાવ આંતરડા અને મૂત્રવાહિની પર પડે છે. ઘીનું અર્જિન થયું હોય તો અથવા ઘીને પચાવવા માટે કાળા મરી ઉપયોગી છે. કાળા મરીના ઉપયોગથી પાચન સારી રીતે થાય છે. અપચો, મરડો, આફરો શાંત રહે છે. મરીની અંદર પાયરીન નામનું એક દ્રવ્ય હોય છે, જેને કારણે મેલેરિયા મટે છે. જે લોકો દેશ વિદેશના પ્રવાસ કરે છે તેને પાણી બદલાથી રોગ થાય છે. આ સમયે કાળા મરીના 5-6 દાણા 2-3 વખત ચાવીને ખાવા જોઈએ. મરી ચાવવાથી પાણી પરિવર્તનને કારણે દોષો થતા નથી. દાળ શાકમાં લાલ મરચું કે તેનો પાવડર નાખી તીખાશ ઉત્પન્ન કરાય છે. ઘણાને આ મરચું માફક આવતું નથી. આથી મરચાંને બદલે તીખાશ કરવા માટે રસોઈમાં કે દાળ શાકમાં કાળા મરીનો પાવડર વપરાય છે. ગાંઠિયામાં કાળા મરી નાખવામાં છે, તેના કારણે ગાંઠિયા સ્વાદિષ્ટ બને છે અને જલ્દી પચી જાય છે. સ્વાદિષ્ટ ફળ પપૈયાના ટુકડા કરી તેના પર કાળા મરીનો પાવડર ભભરાવીને ખાવાથી તે રોચક બને છે અને જલ્દી પચી જાય છે. ઘણી વખત કેટલાક લોકોને પપૈયું વાયુ કરે છે. કાળા મરી સાથે પપૈયું ખાવાથી વાયુનો પ્રકોપ થતો નથી.
ચાલો હવે આપણે વાનગી તરફ જઈએ. આજની વાનગી મુગલાઈ પનીર સ્ટફ પરોઠા. સામગ્રી: લોટ માટે મેંદો 2 કપ, તેલ 2 ચમચી, મીઠું સ્વાદ અનુસાર પાણી 1/2 કપ, સ્ટફિંગ માટે છણેલું પનીર 2 કપ, ઝીણી સમારેલી ડુંગળી 1 કપ, 2 લીલા મરચાં, ઝીણા સમારેલા લસણની પેસ્ટ 1 ચમચી, કેપ્સિકમ 1 કપ, ઝીણું સમારેલું ગાજર 1 કપ છીણેલું, લાલ મરચું 1 ચમચી, હળદર 1/2 ચમચી, ધાણા જીરું 1 ચમચી, આમચૂર 1 ચમચી, ગરમ મસાલો ચપટીક સ્વાદ અનુસાર મીઠું 2 ચમચી તેલ. રીત: મેંદામાં મીઠું તેલ અને પાણી ઉમેરીને સોફ્ટ લોટ બાંધો. લોટ પર થોડુંક તેલ લગાડીને 20 મિનિટ સુધી ઢાંકી મૂકો. 1 કડાઈમાં તેલ લઈ તેમાં આદું, લસણ, લીલા મરચાં, ડુંગળી સાતડો, ગાજર અને કેપ્સિકમ ઉમેરો. તેમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું, હળદર ઉમેરો, આમચૂર પાવડર અને ગરમ મસાલો નાખો. હવે છીણેલું પનીર ઉમેરીને વ્યવસ્થિત મિક્સ કરો. લોટને બરાબર ગૂંથી લઈને તેના લુવા બનાવો. દરેક લુવાને વણી લઈને તેમાં પનીરનું સ્ટફિંગ કરો. પરાઠાને બને ત્યાં સુધી પાતળા વણો. ચોરસ કે ત્રિકોણ પરાઠા પણ વણી શકો. બટર અથવા તો ઘીથી સાતડો મુગલાય પરાઠા ગરમા ગરમ સર્વ કરો.
હળવી ક્ષણો. ચંગુ, દુનિયામાં મારા સાડા જેટલો આળસુમાં આળસુ માણસ કોઈ નહીં હોય. તમે એને કઈ વાર જોયો છે? રમણલાલ, હું ચોક્કસપણે કંઈ કહી શકતો નથી, પણ એ કેટલી ઊંચાઈનો છે. ચંગુ, હું એની ઊંચાઈ પણ જાણતો નથી. મેં એને કોઈ દિવસ આરામમાંથી ઊભો થતો જોયો જ નથી. વીમા એજન્ટે લંબાણપૂર્વક વીમાના લાભ સમજાવ્યા. આ પછી એક મોટા ફેક્ટરી માલિકે વીમાની પોલિસી ખરીદી લીધી. પોલિસી પર સહી કરીને એજન્ટને તેણે ગર્વથી કહ્યું, તમે નસીબદાર છો, એટલે જ મેં તમારી પાસેથી પોલિસી ખરીદી છે. નહીંતર આજ સુધીમાં હું 8 વીમા એજન્ટને ના પાડી ચૂક્યો છું. મને ખબર છે, વીમા એજન્ટે જવાબ આપતા કહ્યું, હું વેશપલટો કરીને 9મી વાર આવ્યો છું. કંજુસ બાપે તેના પુત્રને વઢતા કહ્યું, મૂર્ખ છે તું, મહામૂર્ખ. સગાઈ પહેલા એક છોકરી માટે 1000 રૂપિયા વાપરી નાખ્યા? પુત્ર, હું શું કરું પપ્પા, તેની પાસે એટલા જ પૈસા હતા. પત્ની, યે કૈસા ખાના બનાયા હૈ તુમને, બિલકુલ ગોબર જૈસા. ચંદા, હે ભગવાન, ક્યાં કરું મેં, ઇસ આદમી કા ઇસને તો હર ચીજ ચખ રખી હૈ. ચંગુએ ચંપાને કહ્યું, મને હવે સમજ પડી કે ડાકુઓ અમીરોને શા માટે લૂંટતા હતા, ગરીબો કેમ નહોતા લૂંટાતા. ચંપાએ પૂછ્યું, એમ તો કહે જોઈએ. ચંગુ, અરે ગાંડી, તને એટલી પણ ખબર નથી કે ગરીબો પાસે લૂંટવા જેવું હોય છે શું? એક લડકી બગીચે મેં એક બેન્ચ પર બેઠી હતી. એક ભિખારી આયા ઓર બોલા, હાય સ્વીટ હાર્ટ. લડકી ચિલ્લાઈ, હાઉ ડેર યુ, તું મુજે સ્વીટ હાર્ટ કહેતે હો? ભિખારી મુસ્કરાયા, ડાર્લિંગ, તું મેરે બિસ્તર પે જો બેઠી હો. પત્નીએ પતિને કહ્યું, હું કેવી લાગું છું? પતિએ કહ્યું, એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે. પત્ની, મતલબ? પતિ, એડોરેબલ, બ્યુટિફુલ, ક્યુટ, ડિલાઇટફુલ, એલિગન્ટ, ફેન્સી, ગોર્જિયસ, હોટ. એન્ડ પત્ની, અને આ જેનું શું? પતિ, આઈ એમ જોકિંગ. જજ, તમારા પર આરોપ છે કે તમારી પત્નીને દબાવીને, ડરાવીને, ધમકાવીને 10 વર્ષ સુધી તમારા કાબૂમાં રાખી છે. આરોપી, સાહેબ એવું છે કે? જજ, મને ખુલાસો નથી જોઈતો, હું રીત પૂછું છું, રીત. ચંગુ તેની સેક્રેટરી લીલીને બહાર ફરવા લઈ ગયો. ઘરે પાછા ફરતી વખતે તેણે પોતાના બૂટ પાણીમાં પલાળીને પછી ઘાસ પર ઘસીને એના પર માટી અને કિચડ લગાવી દીધા. તે ઘરે પહોંચ્યો ત્યારે દરવાજામાં પગ મૂકતા જ પત્ની તાડુકી, ક્યાં હતા તમે? પતિ માસૂમ ચહેરો કરીને બોલ્યો, ડાર્લિંગ, હું તને કોઈ ગેરસમજમાં રાખવા નથી માગતો. હું મારી સેક્રેટરી સાથે ફરવા ગયો હતો અને મને સમયની બિલકુલ ખબર ના પડી. આ સાંભળીને પત્નીએ બૂમ મારીને કહ્યું, આખો દિવસ ગોલ્ફ રમતા રહ્યા અને હવે મારી આગળ જૂઠું બોલીને મને ઈર્ષ્યાથી બાળવા માંગો છો? એક માણસની પત્નીનું ગુંડા અપહરણ કરી ગયા. રૂપિયા માટે એ લોકોએ તેના પતિને ફોન કર્યો ને કહ્યું, જો તું રૂપિયા નહીં આપે તો તારી પત્નીનું ખૂન કરી નાખશું. પતિ ચૂપ રહ્યો. બીજા દિવસે ફરી ગુંડાઓનો ફોન આવ્યો, એ જ વાત કરી, ત્યારે પણ પતિ ચૂપ રહ્યો. ત્રીજા દિવસે ગુંડાઓનો ફોન આવ્યો અને કહ્યું, જો તું તેને છોડાવવાના રૂપિયા નહીં આપે તો તારી પત્નીને તારી પાસે સલામત મૂકી જઈશું. પતિ, આંકડો બોલો, કેટલા રૂપિયા મોકલું? પપ્પુએ રસ્તે જતી એક અજાણી છોકરીને કહ્યું, મેડમ, તમે ઓળખ્યો મને? છોકરી, ના, કોણ છો તમે? પપ્પુ, હું એ જ છું જેને તમે પરમ દિવસે પણ નહોતો ઓળખ્યો. ચંપા, મેરેજ પહેલાં તો તમે મારી સાથે વાત કરતી વખતે હંમેશા તમે મારી કેટરીના અને કરીના કહીને વાત કરતા હતા, હવે શું થયું અચાનક? ચંગુ, અરે ગાંડી, એ વખતે હું તારા ગળાડૂબ પ્રેમમાં હતો કે નહીં? ચંપા શરમાઈને, ખરેખર એ વખતે તો તમે મારા પ્રેમમાં પાગલ હતા, એનો મતલબ કે હવે નથી? ચંગુ, પાગલ માણસ કંઈ પણ બોલે, એને દિલ પર નહીં લેવું. હવે જ્યારે મારું પાગલ પણ દૂર થયું છે ત્યારે જે બોલું છું તેને જ સચ્ચાઈ સમજવી.
આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. તમારે ક્યાં સૂચન કરવું હોય તો વિસ્ટા વિઝનનો ફોન નંબર છે 0116249883 0116249883 9 પાછા મળે ત્યાં સુધી સ્વસ્થ રહેશો. પ્રણામ. જય શ્રી કૃષ્ણ.